તું નથી દુઃખ, પેટ આવું મોટું થઈ ગયું, ફૂલી ગયું પેટ, હવે આ શું થશે? હું તો મારા ખોળામાં છું ને. એટલે નર્મદા મદન મારી પ્રાર્થના કરી કે બા, અત્યાર સુધી તે મારી રક્ષા કરી છે, મુખ્યો દર્શ્યો તે મને ખાવાનું આપ્યું છે, બા તો આજે મારો કયો દોષ થયો છે કે તે મને આ શિક્ષા કરી? અવધૂતજીને લાગ્યું કે જો આ સૂળ કાયમ રહેશે અને પેટનો ફુલાવો રહેશે તો ચલાય નહીં. 108 દિવસમાં પરિક્રમા પૂરી કરવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ અધૂરો રહી જશે, એટલે દુઃખ થવા લાગ્યું. એટલે મારે પ્રાર્થના કરવા લાગ્યા કે બા, ચાલતો ચાલતો બાળક કદાચ પડી જાય તો શું બા, એ બાળકને ત્યાં પડલો રહેવા દેજે, આગળ જશે, આ ચીડાશે, એને બે ધબ્બા મારશે, પણ એને મૂકીને મા દાસી નહીં જાય, એને ઉભો કરી અને હાથમાં લઈને જશે. રુદન કરતા બાળકને મૂકીને મા ચાલી નહીં જાય. મા, તારા જન્મ જળચર પ્રાણીઓ કેટલો દોષ કરે છે છતાં તું એને નિભાવે છે, તો હું એક તારો જંતુ છું બા, મારા કેટલાય દોષ હશે તું નહીં નિભાવે બા. જલ જલ ચલ જે નાચજે અને માત ત્યજે ના બાદ, આર્દ મે ઉડજ જંતુની રાખે છે સંભાળ. પાણી પેલા જંતુઓને ના દૂર કરે જળચરને, નહીં તો મરી જાય. અને મા પણ પોતાના બાળકને દૂર ન કરે. મા, મારા લાખ દોષ હશે પણ મને બચાવ, મા મારા દોષોને માફ કર. મનોમય પ્રાર્થના કરી રહ્યા અવધૂત, ત્યાં તો જાણે કઈ કહા, બની ગયું અદભૂત. શું બની ગયું? પેલી પ્રાર્થનાની અસર થઈ. મેં કહ્યું ને, પ્રાર્થનામાં જબરજસ્ત શક્તિ છે. એક વખત અંતરપૂર્વક નિહા દેખાડવા માટે નહીં, પણ આર્દ્ર હૃદયથી પ્રાર્થના કરે તો ભગવાનને આવે છૂટકો છે. અવધૂતજીએ મા નર્મદાની પ્રાર્થના કરી અને એકદમ એવો ચમત્કાર થયો, પેટ સૂળ સમી ગયું અને આંખ બિચાઈ એમ ઘસઘસાટ ઊંઘી ગયા અવધૂતજી ત્યાં તે. પેટ સૂળ એકદમ પટી ગયું, ઘસઘસાટ ઊંઘી ગયા. પ્રાતકાર થયો, પક્ષીઓનો કલરવો સાંભળ્યો, અવધૂતજી જાગ્યા, શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ, પગની પીડાય દૂર થઈ ગઈ, બધા નીચે ચીરાળા પડ્યા એટલું જ, પણ ચીરાળામાં બહુ દુખતા હતા. વહેલા વહેલા ઉઠીને એ નર્મદાનું સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને નર્મદાને પ્રણામ કરીને આગળ પ્રયાણ કર્યું. પેટનું શૂળ મૂટી ગયું પ્રાર્થનાથી, પણ ફૂલાવો કાયમ ન રહી ગયો. એટલે અવધૂતજીનું પેટ તે દિવસથી ફૂલેલું હતું, એ ફરી બેઠું નહીં, અને એ નર્મદાની પ્રસાદી છે એમ માનીને અવધૂતજીએ એ સહન કર્યું. ઘણી વાર શિયાળામાં એમના વેર ફાટે પેલા અને દુઃખ થાય, ત્યારે અમે એમના ચરણોમાં કોકમનું ઘી ઘસીએ ત્યારે બાપજી ઘણી વાર ગમ્મત કરે કે જોયું, આ તો નર્મદાની પ્રસાદી છે, ચીરાળા પડ્યા ને ઉઘાડા પગે પરિક્રમા કરવાની, આ તો મા નર્મદાની પ્રસાદી છે, કેટલો આનંદ આપે છે મને. જો દુઃખ પણ એને આનંદ આપે, સુખ પણ પ્રભુની પ્રસાદી છે, તો દુઃખ પણ ભગવાનની પ્રસાદી છે. અવધૂતજી આપણને આચાર દ્વારા સમજાવે છે, આટલું વાગ્યું છે, પેટ ફૂલી ગયું છે, છતાં કહે છે કે આ તો ભગવાનની પ્રસાદી છે, એને કેમ ભૂલાય, એ તો રહેવા દેવી જોઈએ. એટલે પેલા પેટની પરવા કર્યા વગર આગળ ને આગળ ચાલ્યા. દેહ માન જરા નહીં, ઇતઉત જાય ન ધ્યાન, ધ્યેય સિદ્ધિ વિન મન વિશે વિચાર ન આવે આન. પોતાની દેહ શુદ્ધિ સિવાય બીજું કોઈ કરવું નથી.
બસ
બ્રહ્માનંદ ની મસ્તીમાં ના રહે તદનું ભાન. કેવા તા શરીર સજાવટ ના કરે, શરીરની કોઈ સજાવટ કરવાની નહીં. નર્મદાનો જઈને શરીરને એમ ઘસવાનું નહીં કે જરા લૂછીને સાફ કરવાનું નહીં, શરીરની કે જટા જરા છોડીને ફરી બાંધીએ કે જરા ઓળીએ કે જરા તેલ લગાડીએ કે જરા શરીર સારું ધોઈએ, એવું કશું જ કરવાનું નહીં. શરીર સજાવટ ના કરે અને કરીને ઝટપટ સ્નાન, એક ડૂબકી જ મારી લે બસ. જટા છૂત છોડે નહીં અને ચોરે ના કરિયા. પેલી જટા જે બાંધી છે એ બાંધી એને છોડવાની જ નહીં. ભાઈ એટલી બધી ઘૂંચો પડી ગઈ, પણ એ તો બ્રહ્માનંદ ની મસ્તીમાં ચાલ્યા કરે છે. નાહમ દેહ, બા મારું શરીર નથી, એ વાત બોલવી સહેલી છે પણ આચારમાં મૂકવી કેટલી અઘરી છે. 108 દિવસમાં પરિક્રમા પૂરી કરવી છે, એક જ લક્ષ્ય. શરીરનું ઠેકાણું ગમે તે થાય, ઝડપી ચાલે ચાલે છે. આપ ઝડપી ચાલે ચાલતા ચાલતા દારેશ્વરની સામે બાજુએ વેણુ ગામ છે, એ વેણુ ગામમાં આવી પહોંચ્યા. વેણુ ભામની ભાગોળે મુકામ કર્યો. દાસકાકાને ખબર આપી લણાપુર કે હું વેણુ ગામ આવ્યો છું, એટલે મૂડી ફોઈ. દાસકાકા, એમના પત્ની, પેલો ચુડીલાલ, આ બધા 5-7 માણસો વેણુ ગામ આવ્યા અને બ્રહ્મચારીને જોયા. બ્રહ્મચારીના શરીરની જોઈ સ્થિતિ વિચિત્ર. દાસકાકા હૃદયમાં થયા અતિ ચિંતિત. કેવું શરીર થઈ ગયું છે આ, કેવા રૂપાળા હતા, કાળું શરીર પડી ગયું, જટાનું ઠેકાણું નહીં, પેટ ફૂલી ગયું. અરે બાપજી, હૈયાનું દુઃખ આંખથી અશ્રુ ભરીને વહી રહ્યું એ ભક્તના બોલ્યા પછીથી. એ દાસની આંખમાં આંસુ આવી ગયા કે બાપજી કેવા હતા તમે. અરે અરે ઓ બાપજી, તંદુરસ્ત તમ તંદ, કેવું નાખ્યું કરી તમે જરા વિચારો મંદ. બાપજી તમે આ શરીરને કેવું કરી નાખ્યું, જરા વિચાર તો ખરા ભગવાન. પરિક્રમામો અરે તમે ચાલતા ચાલતો આ નિજ તન ને રાખી નથી જરાય પરવા. ભગવાન તમારા શરીરની તમે જરાય પરવા ના રાખી, પણ આ તો એ જગની ઝંઝટ છોડીને, જગ ઝંઝટ છોડી જંગલમાં માલે બે પરવા. અવરી પર આનંદે જાણે સાત સાહનો સા, અસ્ત સિદ્ધિ નવ નિધિ એના ચરણો મોરોડાય. રોક્યો ના રોકાય એ અવધૂત ચાલ્યો જાય. એ તો બધું છોડીને સાત બાસાનો બાસા, અસ્ત સિદ્ધિ અને નવનિધિ એના પગમાં રોડાયા કરે છે, તેની પરવા કર્યા સિવાય એ આગળ ચાલ્યો જ જાય છે. એટલે દાસકાકા એમ કહીને ઊંડું પાણી મુકાવડાયું, તેલ લાવ્યા. ભગવાનના શરીરને કેટલાય દાડે આજે તેલ છોડ્યું, ગરમ પાણીથી નવડાવ્યા. પેલી જટા માથા પરની બહુ ગૂંચવાઈ ગઈ છે, મૂડી બહેનને ઉકેલતો નાકે આવ્યો નમ. જટા ઉકેલવા સર્વને કરવો પડ્યો અતિશ્રમ. મૂડી બેન તો બિચારો કે આ જટા કેમ કરીને ઉકળશે, એટલી બધી ઘૂંચો. જેમ તેમ કેટલાને નાખે દમ આવી ગયો ત્યારે જેમ તેમ ઉકેલી, ધીમે ધીમે ઉકેલી. હા જટા કરી બહુ પેર, ઉષ્ણો નખતી તે પછી નરડાવ્યા સુપેર. પછી ગરમ પાણીથી આજે પહેર વારખા એ દયા. ભક્તનો પ્રેમ હતો ને, ભગવાન તો ભક્ત ને વશ છે, અને દાસ કાકા તો અનન્ય ભક્ત હતા, એટલે દાસ કાકા નું બધું કામ અથવા જે ઈચ્છા હોય એ ભગવાન પૂરી કરતા. મારે નવડાવા છે ગરમ પાણી થી કે નવડાવો તારે, મારે શું એ, એટલે સરસ નવડાવ્યા. શરીર હલકું ફૂલ શું બની ગયું તે વાર, મૂડી બેને બનાવી ત્યાં દૂધ દશમી બે ચાર, બે ચાર દૂધની ભાખરીઓ બનાવી, શાક ભાખરી ઘડાવી રે ભિક્ષામાં લઈ આમ, અવધૂતજી આડા પડ્યા કરવા દે આરામ. કેટલાય દિવસે આજે એમને ભાખરી ને શાકની ભિક્ષા કરી અને આરામ કરવા સુધા સારી રીતે આખો દિવસ વાત કરી સહજ પડી, એટલે દાસ કાકાને કહે છે તમે બધા હવે ઘેર જતા રહો, હવે મારે આગળ જવું છે. દાસ કાકા કે છે ભગવાન તમને છોડીને હવે હું ના જાઉં, કેવું શરીર કરી નાખ્યું, તમારી કોણ કાળજી રાખશે. ભગવાન અવધૂતજી આશ્વાસન આપ્યું કે જો દાસ પરિક્રમા પૂરી કરીશ પછી હું તમારે ત્યાં જ આવીશ, જાઓ ચોક્કસ. કે હા, આવું વચન આપ્યું. દાસ ને આનંદ થયો, જો તમે ભજન કરજો, હા તમારું ભજન મને ખેંચી લાવશે. ભગવાન ને ખેંચે છે એનું ભજન, જે ભજન એવું કરીએ કે ભગવાન ને ખેંચી લાવે. આપણે જાણીએ કે ભગવાન રામચંદ્રજી સીતાને શોધવા નીકળ્યા છે, પણ નહીં, પેલા જટાયુનું ભજન, પેલી શબરીનું ભજન, પેલા હનુમાનજીનું ભજન, પેલા વિભીષણનું ભજન ભગવાન ને ખેંચી રહ્યું હતું. હા, ભગવાન ભજનથી ખેંચાય છે. અમે કહીએ કે બાપજી આવો ક્યારે પધારશો, ભજન કરો તમે, તમારું ભજન મને ખેંચી લાવશે. તો ભગવાનનું ભજન ભગવાનને ખેંચી લાવે છે. હા, બહુ ભારે હૈયે રડતી આંખે દાસ ને દાસના કુટુંબીજનોએ અવધૂતજીની વિદાય લીધી. બીજે દિવસે અવધૂતજીએ વેણું ગામ છોડી દીધું અને પરિક્રમામાં આગળ વધ્યા. એ આનંદથી આગળ ચાલ્યા જાય છે. કોઈ કોઈ વાર સરકારી પોલીસ વાળા પણ એમની પાછળ પડે કે આ કોઈ દૂધતો નથી ને, આ બધા પૂછપરછ કરે, પણ અવધૂત એવા જવાબ આપે ને કે પેલા બિચારા મૂંગા જ થઈ જાય અને ત્યાંથી ચાલ્યા જાય. આ પ્રમાણે પરિક્રમા કરતા નિતનિત નવા અનુભવ મળે, કોઈ સારાએ મળે ને કોઈ ખરાબે મળે. એમ ચાલતા ચાલતા વ્યાસ ક્ષેત્ર બોવામ આવી પહોંચ્યા સોજના, રાખો ત્યાં જ મુકામ. ચાલો થી આગળ ચાલતા ગુરુ મહારાજ વ્યાસ ક્ષેત્રમાં આવ્યા. રસ્તામાં એક પરિક્રમા વાસીઓને ચણા આપનારો એક ભાઈ, એક પરોપકારી જીવ હતો, ચણાનો મોટો ટોપલો ભરીને બેસી રહે, અને જે પરિક્રમા વાસી ત્યાંથી પસાર થાય એને વાડકી ભરીને ચણા જ આપે. જો આ કેવી એની સેવા, સેવા નાનકડી હોય પણ કેવી અગત્યનું કામ કરે છે. નાનામાં નાની સેવા પણ મહાનમાં મહાન ગણાય છે. હા, એટલે તો સેવા ધર્મો પરમ ગહનો યોગીના બપ્ય ગમ્ય, યોગીઓને પણ અગમ્ય એવી સેવા છે. એક નાનકડી સેવા પણ ભગવાનની કેવા રીઝવી દે છે. પેલા સાયનદેવ અને નંદી બ્રાહ્મણ અને પેલો કવિશ્વર સ્વામી મહારાજના પરમ ભક્ત હતા, એ પૂજા કરે ને વેદ મંત્ર બોલે, પણ પેલો તંતુક એક વણકણ તો વિચારો, એ શું સેવા કરે, દરરોજ આવીને સ્થાનની સાફ કરી નાખે બસ, અને પાણી છાંટી દે, દૂરથી નમસ્કાર કરીને ચાલ્યો જાય. આ નાનામાં નાની સેવા, પણ નાનામાં નાની સેવાએ એવું કર્યું કે ભગવાન સ્વામીનાથે પેલા વણકરને પોતાના પગ પકડાવ્યા. જો બ્રાહ્મણો પવિત્ર હતા એમની પાસે ભગવાને ચરણ પકડાવ્યા નથી, એમની યોગ્યતા ભગવાનના ચરણ પકડવાની નથી. અને વણખર એક પૂજો વાળનારો ભગવાને કહ્યું મારા પગ પકડ, અને સંતના ચરણ પકડ્યા એટલે શું થાય? સંતના ચરણ પકડીએ એટલે ઉર્ધ્વ ગતિ થાય. જેને ઊંચે જવું છે એને સંતનું સેવન કરો, સંતના ચરણ સેવો, એ આપણને ઊંચે લઈ જાય. પેલા તંતુકનું દ્રષ્ટાંત આપણને સમજાવે છે કે તંતુકે ભગવાનના ચરણ પકડ્યા ને એટલે ઊંચે લઈ ગયા એને આકાશમાં, સૈલ પર્વત પર લઈ ગયા કે જા દર્શન કરી આવ. દ્રષ્ટિ બદલી નાખી ભગવાને. જો સંતના ચરણ સ્પર્શમાં કેવી ખૂબી છે, પેલા તંતુકની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એ જે જે દેવળમાં મંદિરમાં